સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે. સંવત 1882 ના પોષવદ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્ય શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી તકિયા બિછાઈને બિરાજમાન હતા અને કિનખાબનો સુરવાળ ને ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર મોટો સોનેરી છેડાનો ભારે કસુંબલ છેલું બાંધ્યું હતું અને મોટા મોટા સોનેરી છેડાનું કસુંબલ છેલું ખભા પર બિરાજમાન હતું અને મસ્તક ઉપર સોનેરી ઈંડાનું છત્ર બિરાજમાન હતું અને પોતાના મુખારવિંદ આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો છે, વડતાલમાં બધા વડોદરા નજીકવાળા જ પગ્યા લાગે છે. શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ દૈવી ને આસુરી બે પ્રકારના જીવ છે, તે અનાદિકાળના છે કે કોઈક યોગ્ય કરીને થયા છે? પછીજી મહારાજ બોલ્યા છે, દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે. તે પ્રથમ તો પ્રલય કાળે માયાને વિશે લીન થયા હતા, પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્યારે એ બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થકા ઉપજે છે. અને કેટલાક સાધારણ જીવ છે, તે તો દૈવી ને આસુરી ને સંગે કરીને દૈવી ને આસુરી થાય છે. અને કેટલાક દૈવી ને આસુરી જીવ છે, તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. તેમાં આસુરી ભાવને વિશે ને દૈવી ભાવને વિશે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ ને અનુગ્રહ છે. જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા તેને સત્પુરુષ એવા જે સનકાદિક તેનો દ્રોહ કર્યો ત્યારે અસુર ભાવને પામી ગયા, અને પ્રહલાદજી દૈત હતા તેણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાયા. માટે મોટા સત્પુરુષો માટે મોટા પુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે, અને જે ઉપર મોટા પુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે. પણ બીજું દૈવી આસુરી થયાનું કારણ નથી. માટે જેને પોતાને કલ્યાણ ઈચ્છું હોય તેને ભગવાનને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં, અને જે રીતે ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું. આમ તો 14માં મળતું જ 15મું છે, દૈવી અને આસુરી નિર્માણ પણ કેમ થાય છે? શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન ઉઠાવ્યો છે. મનસી ઓલી સભા મી હશે જ, કારણ કે એ વધ નોમનું હતું, આ વધ એકાદશીનું, એટલે બે દાડા તો રોકાણા જ હોય ને. આજની જેવું કઈ નતું, આજ તો આવે આપણા મનમાં એમ ક્યાંથી શિબિર રોકાવા માટે આવ્યા છે. બે ચાર દંડોડકર આપણે કે રાખો રાખો ભગત કેમ છો સ્વામી, બહુ મજા, કે શિબિરમાં આવવું જ જોઈએ સ્વામી, એમ આખી શિબિરમાં રોકા ના સ્વામી, હાજે નીકળવાનું, લે ઘડીકમાં ઢીલું. તે દાડે તો પછી આવ્યા એટલે પત્યું, પૂછવાનું જ નહીં, જવાના છો એમ. જો ને અભિષિન્ય મહેમાન આવતા તોય ભૂકા કાઢતા. અભિષિ એટલે મહાધ્યાની માણસ. અભિષિ બાપુના જેને મેં લખ્યું કે બાપુ બે પરનું ધ્યાન, 6 કલાકનું ધ્યાન કરે તો એના ભાયા તો મહેમાન થઈને આવે. હવે ભાયા તો મહેમાન થઈને આવે ને અભિષિની પાસે વાતચીતો કરવા આવે, પણ અભિષિ તો વહેલા જાગે, વહેલા જાગીને પૂજા પાઠ ને આ ને તે ને બધું કરે, એમાં 8:30 વાગી જાય. ઓલે લોકોને મનમાં એમ થાય પૂજા પાઠમાં 9 થયા છે, હાલો ઘડીક આપણે પાસે જઈને બેસું, બે હવા આવે ને તે ધ્યાનમાં બેસી ગયા હોય. હવે 8:30 બે હે તો 11:30 પછી જાગે, કહો એક પોરનું હવારમાં કરે, એક પોરનું બપોર પછી કરે. હવે 11:30 વાગે એટલે ઓલા પાસે મળવા આવે તે અભયસિંહ પછી થાળ બોલે, ઠાકોરજીનું થાળ કરે ને પાછી ઠાકોરજીને જમાડે, પછી પાછું વચનામૃત વાંચે ને ઘડીક કથા વાર્તા કરે. 2 વાગી જાય, ઓલાને મનમાં થાય ઘડીક બે હવા જાય, બે આવા ને ત્યાં પાછા ધ્યાનમાં બેસી જાય. તે 5 વાગ્યા સુધી પાછા ધ્યાનમાં બેહે, 5:15 એટલે ઓલા મનમાં થાય હાલો ઘડીક આપણે જઈને થોડીક કંઈક વાતો ચિત્તો કરશું. ત્યાં તો અભિષે હાનનું કામ શરૂ પાછું કરે, ઘડીક ધૂન કીર્તન કરે ને ઘડીક કડવી વચનામૃત વાંચે, ગોળી બોલે ને આરતી કરે ને સ્તુતિ કરે ને એવું બધું કરે, અને ચેષ્ટા બોલે તો 9:30 ઓલા મનમાં થાય હાલો જાય બેહવા જાય. તે અભિષે પાવે ને તો અભિષે કે હવે સુવાનો ટાઈમ થયો, ઘડીક ભગવાન ખબર હોઈ જાય. આમ કરે તો ઓલા 6 મહિના સુધી ન કહે, બોલો તોય 6 મહિના મહેમાન ગતિને ધામો નાખ્યા. આમ લખ્યું કહો, કારણ કે તે દાડે માણસ નવરા બહુ હશે. આ તો યંત્ર યુગ આવ્યો, જોકે યંત્ર યુગમાં બહુ વાંધો નથી, પણ યંત્ર યુગમાં આપણું જીવન યંત્ર યુગ બની ગયું ને પાછું. એટલે બાકી તમે આ બધા છો તમને બધાની ખબર હતી બરાબર, સરદારમાં શિબિર છે ધનતેરસ થી 8 સુધી, અને 3-4 મહિના અગાઉથી ચિંતનમાં આવતું. તે દાડે તમે લિંગટ ગાંઠ વાળ્યો હતો કે 12 દાડા સુધી ગમે તેવો ફાયદો, કદાચ 10 લાખની ફાયદો થતો, 10 લાખની નુકસાની થતી હોય તોય કાંઈ નથી કરવું એમ, એ ખળીને ભાંગીને બે કટકા નથી કરવા. એ બાર દાડા જવું છે, જવું છે ને જવું છે. કોઈ કદાચ એમ કે તને 10 લાખ રૂપિયા આપું દ્રાક તરીકે, રે નુકસાન જાય તો ગમે એમ કરીને પૂરું કરશું, બાકી એક પણ કલાક બગાડવી નથી. આમ તમે ગાંઠવાળી હોત તો હું બધું સાનુકૂળ ન થઈ જાત, પણ પ્રથમથી નાંગળ ઢીલું હોય. શિબિરમાં જાશું, એકાદ બે દી રોકાહું અને પછી આવતા રહું. સ્વામીન પાસે જઈ આવશું, સ્વામી મોઢું દેખાડીએ, સ્વામી રાજી થાય એમ. ત્યાં સ્વામી રાજી કરવા આવો, સ્વામિનારાયણને રાજી કરવાના છે. પણ હજી એમ જેમ છે એમ ખપ મોક્ષનો જાગતો, અને તેટલે દિવસો બે દાડે તો તમારે નક્કી કરી જ નાખે, આજ તો નીકળવું જ છે એમ. અને પછી માનું કે આવી કથા વાર્તા ભી મારી હોય તો પછી પૂછવાય ન આવે, ને તો રજા લેવા આવે કે સમજ આવું છું એમ. એટલે અમારે બે બાજુને હલામણું, ન કહે તો ઉપાધિ ને કહીએ તો ઉપાધિ. ત્યારે આ શોભારામ શાસ્ત્રી ને તો બધા હતા મોટા શાસ્ત્રી, પણ વડતાલ આવે ને તો 15-15 દાડા મહિનો મહિનો સુધી મહારાજ હારે રહે અને સંતોને હારે રહે ને સત્સંગ કરે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, તમે શિવલાલ શેઠ, નવલખો શેઠ, બોટાદનો ધણી, પરંતુ જુનાગઢ જયારે ગુણાતીતાનંદ સ્વામીની પાસે સત્સંગ કરવા જાય ને તે 1.5 મહિનો રોકાય. બોલો, 1.5 મહિનો રોકાય અને દરવાજાની બારો પગ ન મૂકે 1.5 મહિના સુધી, તોય હાલતું હતું ને તોય નવલખો શેઠ થયો હતો એ વખતનો. એ વખત નવલખા શેઠ થયા તોય, અને આપણે તો એક કલાક હરખી નહીં ભરતા, તોય ખબર નહીં હવે કેટલામાં. અત્યારે 9 અબજ થાય, 9 લાખ, એટલે 9 અબજના કેટલા માલિક હશે અને કેટલા થશે. ભક્તો, હકીકત આપણે છે ને મોક્ષનું ટાઈમ ટેબલ નથી બનાવી શકતા, યાદ રાખશો. મોક્ષનું ટાઈમ ટેબલ જ નથી બનાવતા. મોક્ષ માટે ટાઈમ ટેબલ હોવું જોઈએ કે મારે મારી મુક્તિ માટે 12 મહિને એકવાર આવતી શિબિરનું 1 કલાક નિપજાવા દેવી એમ. ટાઈમ ટેબલ બનાવો તો, અરે કદાચ ઘેરે લગ્ન આવવાનો જ ભાઈ તે દાડે નહીં થાય, પછી મહિને કરીશ, તો તમે એમ માનો તમારે દીકરા કે દીકરી કુવારે એમ માનો. ભગવાનને વાસ્તે તમે એમ કહી દો ભાઈ આ 12 દાડો મારે શિબિર ભરવી પડશે, પછી 15 દાડે બીજું ત્રીજું કામ હોય માટે એ ત્યાર પછી લગ્ન થશે. અને માનો વેવાય તમારો સંબંધ તોડી નાખે દીકરા દીકરીઓને, તમે એમ માનો કુવારે રહે. પણ હું કરું હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ સ્વાન તાણે. એમાંથી 9 રાશિ જ ક્યાં મળે છે કહો, જેથી કરીને સેટિંગ આપણું સરખું થતું નથી. આ લોકો જો શોભારામ શાસ્ત્રી જેવા નોમને દી હાજર હશે એટલે એની અનુરૂપ અહીં પ્રશ્ન પૂછો. એકાદશી દિવસે મહારાજને બહુ સરસ વાત કરી, મહારાજ દૈવીને આશ્રય બે પ્રકારના જીવ છે, તે અનાદિકાળના છે, કોઈક યોગ્ય કરીને થયા છે. દૈવીના આસુરી બે પ્રકારના, દૈવી જીવ મોક્ષને માર્ગે ચાલે, આસુરી જીવ મોક્ષને માર્ગે ન ચાલે, પણ એ હમણાંના થયા છે કે અનાદિકાળના છે. પણ શ્રીજી મહારાજ બોલ્યા છે દૈવીને આસુરી બે પ્રકારના જીવ છે, તે પ્રથમ તો પ્રલય કાળે માયાને વિશે લીન થયા હતા, પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્યારે બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત ઉપજે છે. મહારાજ કે અત્યારની વાત જો તમે પૂછો તો વાત તો એવી છે કે સૃષ્ટિનું જ્યારે વિસર્જન થયું ત્યારે સૃષ્ટિનું વિસર્જન થયા પહેલા એ જે પોઝિશનમાં હતા એ જ પોઝિશનમાં લીન થઈ ગયા, અને સૃષ્ટિનું સર્જન થયું એટલે જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં પાછા ઉભા થયા. સૂતા પહેલા કોઈને માથે 2 લાખનું દેવું હોય અને સૂતા પહેલા કોઈકની પાસે 5 લાખ રૂપિયા પડ્યા હોય તો જાગે ત્યારે કેવી પોઝિશન થાય? માનો ખુઈ ગયો હાજે ત્યારે 2 લાખનું દેવું છે એકની માથે, એકની પાસે 5 લાખ તેજુરીમાં પડ્યા છે, ત્યારે જાગે તે શું સ્થિતિ હોય? એની એ જ 2 લાખવાળાને 2 લાખ એમનેમ જ ઠીઠ્યા હોય અને એટલે 5 એમ જ પીડ્યા હોય, બસ તે આવું જ છે. મહારાજ કહે જ્યારે પ્રલય થાય ત્યારે જે પોઝિશન સુધી જીવ પહોંચ્યો હોય એ પોઝિશનમાં જીવ એક દાડો આમ એની સમાન સ્થિતિ હોય, જીવાત્માની સમાન સ્થિતિ હોય. પરંતુ યાદ રાખ, જીવાત્માની સમાન સ્થિતિ હોવા છતાંય આપણા મનમાં થાય સમાન સ્થિતિ તો આ સૃષ્ટિ સર્જવી જ હું કામ જોઈએ એમ. પાછી આ ઘોર કળી કાળમાં ઠાકોરજી બુદ્ધિ જ આપી છે ને ઘણી બધી, તર્કમાં જ વાપરીએ છીએ. સમાન સ્થિતિ હતી તો આ સૃષ્ટિ સર્જવી શું કામ જોઈએ? તો જીવાત્માની સમાન સ્થિતિ જરૂર હતી, પરંતુ જીવાત્મા પરમાત્માથી દૂર હતો, પરમાત્માથી જીવાત્મા દૂર હતો. તો પરમાત્માથી જ્યાં સુધી દૂર હોય ત્યાં સુધી સમ્યક સુખની અનુભૂતિ કરી શકે નહીં, સમ્યક સુખની અનુભૂતિ ન કરી શકે. એટલે સમ્યક સુખની અનુભૂતિ કરી શકે એટલા માટે પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. પણ ક્યારેક ક્યારેક અવળું પડે ને, એમાં આમાંય ઘણું અવળું પીડ્યું. ઠાકોરજીને મનમાં થતું છે માળો આ તો અવળું પીડ્યું. જેમ તમે અત્યારે 500 રૂપિયા ભાવ મગફળીનો આલે છે, તેમ છતાંય વાવણી જ્યારે થાય ત્યારે તમે મગફળી વીઘે દોઢ દોઢ મણ વાવી દો, વાવો કે ન વાવો? અને વાવો ત્યારે કેવી કલ્પના હોય કે હણ તો વરસાદ હારો છે, રણની વાવણી છે, 20-25 મણ માંડવી થાય અને કામ થઈ જાય. એવી ભાવના કરીને તમે દોઢ દોઢ મણ મગફળી વીઘે વાવો પણ પછી હરખું વરસાદનું સેટિંગ ન થાય તો દોઢ મણને બદલે પોણો મણી ન થાય, સમજાય છે તમને? તે દીદી, જે દીદી તમે વાવી તે દી તમારા મનમાં એમ હતું કે પોણો મણ કરવા હાટું વાવું છું? તમે વાવી તો હતી 25 મણ કરવા, સમજાય? તમે વાવી તો હતી 25 મણ કરવા પણ સંજોગ એવા નિર્માણ થયા કે જેને કારણે પોણો મણ જ થઈ. એમ ઠાકોરજીએ સૃષ્ટિનું સર્જન તો એટલા માટે કર્યું કે જીવાત્માની મુક્તિ થઈ જાય, આ સામાન્ય ભાવમાંથી પર ભાવ સુધી પહોંચી શકે એટલા માટે સૃષ્ટિનું સર્જન કર્યું, પણ કાંઈ સેટિંગ હરખું ન થયું. તો જીવાત્મા આગળ જવાને બદલે પરમાત્માની નજીક જવાને બદલે જીવાત્મા, માયા તો હતી જ પાછી, માયા પોતાનો સર્ગ લઈને ઊભી જ હતી, જીવાત્માને પરમાત્મામાં આલોચના લાગવાને બદલે વિષયમાં આલોચના લાગી, માયામાં આલોચના લાગી, જેથી કરીને દોઢ મણ વાયેલું પોણા મણે પગ્યું. જીવ શુદ્ધ થવાને બદલે જીવાત્મા કર્મ વિરુદ્ધ કરી અશુદ્ધપણાને પામ્યો. એમાં બે વિભાગ થયા. કાંઈ બધા એમ થયા એમ નહીં, એ તો જ્યાં સાનુકૂળ વરસાદ ને બધું ન થાય ત્યાં પોણો મણ થાય, બાકી બધું વ્યવસ્થિત થાય ત્યાં તો પછી 25 મણ થાય પાછી, એમ બે વિભાગ થયા. જે જીવાત્મા દાખલો કરી અને આગળ જવા પ્રયાસ કર્યો એ જીવાત્મા દૈવી બની ગયા અને પહેલા આસુરી કક્ષામાં પહોંચી ગયા. અને એમ કરતા કરતા માનો કે એ બધી લડાઈ ચાલુ ને ચાલુ હોય, એમાં કેટલાક એકાંતિક ભક્ત બનીને પરમાત્માનું ભજન કરીને અક્ષરધામમાં પહોંચ્યા, જે તે ધામમાં પહોંચ્યા, પરંતુ અમુક એ બધું ચાલુ હતું ને એમાં પ્રલય થયો એટલે માયામાં લીન થઈ ગયા. અને સૃષ્ટિનું સર્જન જ્યારે થાય ત્યારે જે ભાવયુક્ત હતા એ ભાવ સ્વતા પાછા પ્રગટ થયા. જો મહારાજ શું કીધું અહીંયા, મહારાજ બહુ સરસ વાત બતાવે. મહારાજે પલયકાળને વિશે લીન થયા હતા જે જીવાત્મા, તે પછી જ્યારે જગતનો સર્ગ થાય ત્યારે એ બે પ્રકારના જીવ પોતપોતાને ભાવયુક્ત થકા ઉપજે છે. અહીંયા મહારાજ એમ કીધું, વડતાલના હાથમાં મહારાજ કે અનાદિકાળથી આસુર જીવાત્મા અનાદિકાળથી આસુર ભાવયુક્ત જ હતો. એવો શબ્દ વાંચે એટલે વળી પાછું આ તો એટલી ક્લિયરિટી કરું છું તમારા મનમાં થાય. અહીંયા તો એમ કીધું કે એ જીવાત્માને એવો સર્ગ થયો જેને કારણે આસુર ભાવને પામે, ત્યાં તો એમ કીધું અનાદિકાળના આસુરી છે, એમ કેમ બે અલગ અલગ? પણ અલગ અલગ નથી. અનાદિકાળનો શબ્દ મહારાજે પ્રયોગ કર્યો એની પાછળનો હેતુ એવો છે કે એને આ જે સર્ગ સર્જાણો એ પહેલાનો વચ્ચેને ગાળો ત્યારે આસુર ભાવ નથી પામ્યા, એના પહેલા, કારણ કે આ તો બધું ચક્કર ચાલુ જ છે, 7-8 પહેલું પ્રલય થયું છે, એના પહેલા તે દાડે પણ એને હરખું સેટિંગ થયેલું નહીં હોય અને એને અવલંબન કરીને આસુર ભાવને પામ્યા એટલે અનાદિકાળ શબ્દ મહારાજે પ્રયોગ કર્યો. ઘણા સમય પહેલા જે ઘટના ઘટી હોય એને માટે, એ તો ભાઈ વાત જવા દે, બહુ જૂની પુરાતની આપણે કહેતા, એમ પુરાતની સમજવી. બાકી મૂળભૂતમાં મૂળભૂતમાં જીવાત્મા આસુરી નહોતો દૈવી નહોતો, પરંતુ પરમાત્મા આસુરી નહોતો દૈવી નહોતો, સમાન ભાવવાળો હતો પણ મુક્ત નહોતો, એ વાત નક્કી છે, સમજાય છે? આસુરી નહોતો દૈવી નહોતો એ મુક્ત નહોતો, પરમાત્માના મનમાં જીવાત્માને મુક્ત કરવાનો સંકલ્પ થયો એટલા માટે સૃષ્ટિનું સર્જન કર્યું, પરંતુ સૃષ્ટિના સર્જનમાં જીવાત્મા પરમાત્માની અનુકંપાને ઓળખી ન શક્યો. અને ભગવાને તો મનમાં થાય માયા હુકામ રચી, માયા તો રચવી જ પડે, કારણ કે મહારાજ કે માયાનું સર્જન જે છે એ જીવાત્માને ઇન્દ્રિય અંતકરણ જે સર્જી આપ્યા, વિષય ભોગને અર્થે, લોકાંતરમાં જવાને અર્થે અને મુક્તિને અર્થે. કારણ કે આંખ ન સર્જી દે, હાલો માણસ બને ને આંખ ન સર્જે તો કેમનું થાય કોજી, દુઃખી દુઃખી થઈ જાય ને, એટલે આંખ જોવાને માટે સર્જી આપી. પછી શું જોયું? ભગવાને આંખ જોવા માટે સર્જી આપી, પણ આંખ મળ્યા પછી શું જોયું એની સાથે એના કર્મ ડિપેન્ડ થયા. એણે આંખથી ભગવાન જોયા હોત, એણે આંખથી ભગવાનના સંતો ભક્તો જોયા હોત, એણે આંખથી સારું સારું જોયું હોત તો દૈવી થઈ જાત. આટલું જ નહીં પણ એ જોવાની લગાતાર કતાર ચાલુ રહી હોત તો દૈવીમાંથી મુક્ત પણ થઈ જાત. પણ એણે આંખથી ન જોવાનું જોયું જેને કારણે સામાન્ય ભાવમાંથી ઉલટાનો નીચે ગયો અને અસુર ભાવને પામી ગયો. એટલે બહુ સરસ મહારાજ વાત કરે છે. મહારાજ કે મોટે ભાગ્ય તો આવું થાય છે કે જગતનો જયારે સર્ગ થાય છે ત્યારે જેવા જેવા ભાવ સોતા હોય એવા ભાવ સોતો પાછો જન્મ ધારણ કરે, દૈવ તો દૈવી, આસુરી તો આસુરી. ત્યારે બે પ્રકારના જીવ પોતપોતાના ભાવ યુક્ત થકા ઉપજે છે. અને કેટલાક સાધારણ જીવ છે તો તું દૈવી અને આસુરીને સંગે કરીને દૈવી અને આસુરી થાય છે. આ ત્રીજો સ્ટેપ આવ્યો. ઉલ્યા બે જે બેનું જે ઘડતર થઈ ગયું ને ફાઇનલ ડિઝાઇન, ઈ આ યુગમાં નથી થઈ, સમજણ, એની જે ફાઇનલ ડિઝાઇન થઈ, અથવા તો આ જન્મ ધારણ થયા પહેલા નથી થઈ, એને આ જન્મ મનુષ્ય દેહનો ધારણ કર્યો એ પહેલા એની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. દૈવીને આસુરી બે જે જીવાત્માઓ છે એની ડિઝાઇન આ મનુષ્ય તન મળ્યા પહેલા જ ફાઇનલ થઈ ગઈ છે. પણ મહારાજ કે ત્રીજા સાધારણ જીવ છે જેની કોઈ ડિઝાઇન તૈયાર થઈ નથી, એવા આ પૃથ્વી પર મનુષ્ય દેહમાં આવ્યા છે એને પછી જેનો સંગ થાય એનો રંગ લાગે છે અને એવી એની ડિઝાઇન તૈયાર થાય છે. દાખલા તરીકે જીવાત્મા જન્મને ધારણ કરે તો સહજ, દાખલા તરીકે ભારતમાં જન્મે તો હિન્દુ થાય, પાકિસ્તાનમાં જન્મે તો શું થાય? મુસલમાન જ થાય, સહજ છે ને. એ જન્મા પહેલા હિન્દુ નહોતો, એ જન્મા પહેલા મુસલમાન નહોતો, એની ડિઝાઇન જે તૈયાર થઈ જન્મા પછી જ થઈ કે પહેલા થઈ ગઈ? દિનમાં પછી ડિઝાઇન તૈયાર થાય. એમ મહારાજ કે સાધારણ જે જીવ છે ત્રીજા પ્રકારનો એની પોઝિશન કેવી થાય? તો કે એને જેવો સંગ થયો રંગ થાય. જો દૈવી આત્માનો સંગ થાય તો દૈવી બની જાય, આસુરીનો સંગ થાય તો એ આસુરી ભાવને પામી જાય છે. એટલે મનુષ્ય દેહ મળ્યા પછી વિશેષે કરીને સંગનું અનુસંધાન ઘણું રાખવું પડે છે. એનો મતલબ એવો નથી થતો, યાદ રાખજો, એનો મતલબ એવો નથી થતો કે સાધારણ જીવ જ સંગે કરીને દૈવી થાય અથવા તો આસુરી થાય. જેની ડિઝાઇન તૈયાર થઈ ચૂકી છે એ દેવી આત્મા આ મૃત્યુ લોક ઉપર જ્યારે આવે ત્યારે એણે પણ સંગનું અનુસંધાન તો રાખવાનું છે જ એમ. પરંતુ દૈવી આત્મા છે કે જેને કારણે આ પૃથ્વી પર આવ્યા પછી એને જલ્દી સંગ અસર નથી કરતો એમ જરૂર કહી શકાય, પણ સંગ અસર ન જ કરે એમ તો કહી જ ન શકાય. એવી રીતે આસુરી આત્મા છે તો એનો મતલબ એમ નથી કે હવે એનો ઘાટ બદલે એમ જ નથી. સ્વામી વાતમાં લખ્યું ને, સ્વામી કહે તલવાર હોય તલવાર એને મરિયા લાગી હોય જરા ઘસો તો હરખી થઈ જાય, પણ ઊંડા કોતરમાં ઉતરી ગયા હોય તો એને આખી ભાંગવી પડે ને ફરીને પાછી ઢાળવી પડે એમ. એમ આસુરી જે જીવાત્મા છે એ મોક્ષનો અધિકારી બિલકુલ છે જ ને એમ નહીં, પરંતુ આસુર ભાવને પામેલો હોય પણ જન્મને ધારણ કર્યા પછી અનુસંધાન રાખીને જો રૂડો સંગ કરે તો એ પણ દૈવી કક્ષા સુધી પહોંચી શકે છે. પણ જેમ દૈવીને જલ્દી નબળો સંગ નથી લાગતો એમ આસુરીને જલ્દી સારો સંગ નથી લાગતો, સમજાય છે. ખાટકીનો છોકરો હોય અને એકાંતિક પરમ ભક્ત બને એવી ઘટના ઘટવી કઠિન છે, સમજાય છે. ખાટકીનો છોકરો એકાંતિક પરમ ભક્ત બને એવી ઘટના ઘટવી કઠિન છે. એનો મતલબ એમ નથી નો જ થઈ શકે, એવું કોઈ વિધાન નથી, નો જ થઈ શકે એવું કોઈ વિધાન નથી, પરંતુ કઠિન જરૂર છે કારણ કે એને સંગ જ એવો રહેવાનો છે. આસુરીને સંગ જ એવો રહેવાનો છે અને એની રૂચિ પણ એવી જ હોય, આસુર ભાવ છે એટલે એની રૂચિ જ એવી હોય કે જેને કારણે એની સાથે સંમલિતતા થશે, જેથી કરીને એને આગળ આવવું કઠિન પડશે. જ્યારે સાધારણ જીવ છે એ તો જેના ભેટામાં આવી જાય એના જેવો તુરંત રંગ મળે લેવાય, એને જેવો નબળાનો સંગમાં આવી ગયો ને તેવો મળે થવા, પણ એનો કોઈ પાછા ખરેખરા મળે ભલામણા મરી જાય છે, આ મોક્ષ કરવા માટે આવ્યા છે તો પાછો પલટો પણ ખાજે. મારા કે ત્રણ પ્રકારના જીવ છે અને કેટલાક દૈવી અને આસુરી જીવ છે તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય. જો વાત આવી ને પછી આસુરી ને દૈવી જીવ છે એ જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. આનો મતલબ બરાબર સમજો, આનો મતલબ એવો થાય છે, તમને પાછું સમજાય તો છે ને બધું વચનામૃત પાછું એમ છે ભાઈ નહીં, નતર પછી તમે તો હજી વાંધો નહીં, કદાચ વાંધો નહીં આવે, પણ કોકને લઈ આવ્યા હશો ને એ તો બહાર નીકળીને કહે છે કે આ બધી હું આદરીતી કે આમાં તમે ઓળી કાંડું પકડીને આગળ બિહાર્યા પાછા, એટલે હવળાય નહીં, નતરે ઊભા થઈને હાલતા થઈ જતા. બહુ સરસ વાત મહારાજ કરે છે. મહારાજ કહે, અને કેટલાક દૈવી ને આસુરી જીવ છે તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. આ શબ્દ બહુ મહત્વનો, જેવા જેવા કર્મને કરતા જાય તેવા તેવા ભાવને પામતા જાય. ઈ છે મૂળમાં કોણ? તો દૈવી ને આસુરી. દૈવી ને આસુરી છે, તેમ છતાંય માનુક દૈવી છે, ઈ દૈવી છે, પરંતુ એને સંગ જ બધો નબળો થઈ જાય છે તો તેવા તેવા ભાવને પામતા જાય છે. માને આહિસ્તા આહિસ્તા ઈ આસુરી ભાવને પામતો જાય છે, અને આસુરી જ છે પણ એને રૂડો સંગ થાય છે તો તેવા તેવા ભાવને પામતો જાય છે. માને આહિસ્તા આહિસ્તા દૈવી થતો જાય છે. એને બેમાંથી કે ને જલ્દી તો ઘાટ નહીં જ આવે, તેવા તેવા ભાવને ધીમે ધીમે આહિસ્તા 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 એમાં ફેરફાર થતો જશે. દૈવી એક ઘાન બે કટકાની જેમ આસુરી નહીં થઈ જાય, દૈવી તુરંત આસુરી નહીં થઈ જાય. આસુરીના સંગમાં આવ્યો છે ને તોય પણ દૈવી, ઉપરથી આસુરી જણાતો હોવા છતાંય પણ ભીતરમાં દૈવી જ રહેશે. બહુ કાળે પછી આસુર ભાવને પામે, બહુ કાળે. દાખલા તરીકે મહારાજ જગન્નાથપુરીમાં ગયા તો શતાનંદ સ્વામી બે વિભાગ કર્યા છે. બોલો, સ્વામી કહે એક તો જન્મસિદ્ધ અસુર હતા અને બીજા સંગે કરીને અસુર થયા હતા. અને મહારાજ પાસે જયારે બધા કામ કરાવવા મીંડ્યા અને મહારાજ બધી સેવા કરે તો ગાળો દઈને આવી તેવી રીતે વર્તન કરે, મહારાજ બધાને પાસે બોલાવ્યા અને મહારાજ ઉપદેશ આપ્યો, ભલા માણસો તમે સાધુ છો, વિચારતો કરો હું કામ સાધુ થયા છે અને આ બધી હું આદરી છે. અને મહારાજ જયારે સારધાર ઉપદેશ આપ્યો ત્યારે બે વિભાગ તરત થઈ ગયા. જો તરત દૈવી અલગ ને આસુર અલગ. દૈવી જન્મ જે સંગે કરીને આસુર ભાવને પામ્યા હતા એના હૃદય તરત થડકારા લેવા માંડ્યા અને મન હા પડવા માંડ્યું કે વર્ણીની વાત સાચી છે. જે દાડે સંસાર છોડ્યો તે દાડે તો મનમાં એમ હતું અખંડ ભજન કરશું, અખંડ ધ્યાન કરશું, આ બધી હું આદરી, એમ આપણાથી આ ન થાય. તરત પાછા વળી ગયા. પણ જન્મસિદ્ધ જે અસુર હતા એને હા પડી નહીં. એટલે પેલા આસુરી ઉપરથી તો બધાની ક્રિયા હરખી જ હતી. મહારાજને જયારે ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કિનારે ઊંચકવા ગયા ત્યારે બધા ભેળા જ ગયા હતા, એ બધા જ ઊંચક્યા હતા ભેળા. એમાં બે ચાર જન્મસિદ્ધ અસુર છે ને બે ચાર સંગે કરીને અસુર થયા છે, એ બધા ભેગા ઉચક્યા હતા અને બધાએ નક્કી કર્યું હતું વર્ણન પતાવી દેવા છે. કારણ કે ઈ જ્યાં હું ત્યાં હશે ત્યાં હું દી આપણને હક લેવા દેશે ને માટે પતાવી દેવા છે કે આવું નક્કી કરીને બધા ભેગા ગયા હતા. પરંતુ તેમ છતાં એક જન્મસિદ્ધ રૂઢ અસુર હતા અને એક સંગે કરીને અસુર થયા હતા, એને શબ્દ જયારે શ્રેષ્ઠ પડ્યા એટલે તરત હટી ગયા, તરત હટી ગયા. એટલે કહું છું કે દૈવી જીવાતમાં તુરંત આસુર ભાવને નહીં પામે, પણ આહિસ્તા 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 એને નબળો જો જોગ રહેશે તો અસુર ભાવમાં આગળ વધતા 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 કદાચ આ દેહ પડી જાય ત્યાં સુધી પણ સંપૂર્ણ અસુર ન થાય, પાછો જન્મે પાછો ધીમે 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 કરતા દ્રોહને માર્ગે હાલતા હાલતા પણ સંગ નબળો છે તે પણ એક દાડો જન્મસિદ્ધ અસુર બની જાય, પછી એને અનાદિ અસુર કહેવામાં આવે. કો એવી રીતે દૈવી પણ આસુરી પણ એક દાડે દૈવી બની જાય. અને તમે જુઓ કોઈ પણ વર્તમાનની વાત હોય કે કોઈ પણ રીતે ભગવાન ભજવાની વાત હોય, કોઈ પણ કઠણ વાત હોય તો અમુક તો વાત થઈ નથી કે સલાંગો મારવા માંડે, સલાંગો મારવા માંડે, એ કરે છૂટકે હુકામ ન થાય એમ. નતર વાત તો બધા સાંભળતા હોય, સમજાય છે, વાત બધા સાંભળતા હોય પણ એક તો સલાંગો મારવા માંડે કે તેજણ ટકોર સહન ન કરે કે બસ કરી નાખો હુકામ ન થાય, એ શુદ્ધ દૈવી છે. અને દૈવીતા નથી આસુર ભાવ છે, પરંતુ સંગ રૂડો છે એ એટલો વેગ ન પકડે હગે, એટલો વેગ ન પકડે. પરંતુ તેમ છતાંય એવા સંગમાં જો છે તો આહિસ્તા 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 આગળ વધવા માંડે, આગળ વધવા માંડે, આગળ વધવા માંડે. અને પછી એની ક્રિયા પણ દૈવી જીવાત્માને જેવી દેખાવા માંડે, ક્રિયા હરખી દેખાવા છતાંય પણ બંનેના બીજ બળમાં ઘણો ફેર છે, ઘણો ફેર છે. પણ એમને જો મંડો રહે છે તો એ પણ એક દાડો શુદ્ધ દૈવી બની જાય, આસુરી પણ શુદ્ધ દૈવી બની જાય. સર્વથી શ્રેષ્ઠ સ્પીડ તો મોક્ષને માર્ગે શુદ્ધ દૈવી દૈવી પકડી શકે, અને મધ્યમ સ્પીડ સાધારણ જીવ પકડી શકે, અને ધીમામ ધીમી સ્પીડ કોણ પકડી શકે તો કે કનિષ્ઠ એટલે આસુરી જીવાત્મા મોક્ષને માર્ગે ઓછામાં ઓછી સ્પીડ પકડી શકે, ન પકડે એમ નહીં પણ ઓછી પકડી શકે. એમ આસુર ભાવમાં એવું જ છે, આસુર ભાવમાં દ્રોહને માર્ગે મોક્ષ બગાડવામાં વધારે વધારે સ્પીડ કોણ પકડી શકે? તો કે આસુરી જીવાત્મા. મધ્યમ સ્પીડ કોણ પકડી શકે? તો કે સાધારણ જીવાત્મા. ઓછામાં ઓછી સ્પીડ કોણ પકડી શકે? તો કે દૈવી જીવાત્મા. પણ તેમ છતાંય દૈવી ન પકડે એમ ન કહી શકાય. દૈવી પણ એ સ્પીડ પકડી શકે તો ખરો. નબળો સંગ જો થાય તો એનાથી પણ એવી ઘટના ઘટે ખરી. અને પછી ક્યારેક જોગ થાય ને, આમ વાતચીત થાય ને, પછી માફી, અરે મારા મનમાં તો આમ હતું નહીં, મેં તો હું ધાર્યું હતું, હું નીકળ્યું, રાજી રહેજો મારા પર, મારી ભૂલ થઈ જાય તો આપ માફ કરજો, મારો મોક્ષ બગડી જાહે. એ કોણ બોલે? દૈવી આત્મા. જાણો, દૈવી જીવાત્માના હૃદયમાં પારાવાર પ્રસાદતાપ થાય. એટલે મહારાજ બહુ સરસ વાત કરે. મહારાજ કે જેવા જેવા કર્મ કરતો જાય તેવા તેવા ભાવને પામતો જાય. તેમાં આસુર ભાવને વિશે અને દૈવી ભાવને વિશે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ અને અનુગ્રહ છે. કોપ અને અનુગ્રહ એ આ જન્મે અથવા તો આગલા જન્મે અથવા એથી આગલા જન્મે આસુર ભાવને પામ્યો છે એની પાછળનો હેતુ મહારાજ કે એણે કોઈ સત્પુરુષનો દ્રોહ કર્યો જેથી કરીને આસુર ભાવને પામ્યો છે. અને દૈવી ભાવને પામ્યો, જોકે દાખલો કરાવીને કાંઈ મળતું નથી. મારા દાદા ગુરુ કહેતા જમપુરીમાં જવું હોય ને તો એના સાધનો કરવા પડે, કે એમને જમપુરીમાં નહીં જવાતું કે. એટલે આ જન્મે કે આગલે જન્મે જેદી તેદી જેણે રૂડો સંગ કરીને ભગવાનના સંત કે ભક્તને રાજી કર્યા છે એ દૈવી થાય છે. અને જેણે નારાજ કર્યા છે, માને જેણે દ્રોહ કર્યો છે, એ આ જન્મે, બે જન્મ પહેલા, આગલા જન્મે અથવા તો યુગો પહેલાં પણ એણે દ્રોહ કર્યો જેને કારણે આસુર ભાવને પામી ગયા છે. હવે મહારાજ બહુ સરસ વાત કરે છે. જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા, તેણે સત્પુરુષ એવા જે સનકાદિક તેનો દ્રોહ કર્યો. જો આપણે આગલી વાત કરીએ તેના સાક્ષી પુરુષ કે દૈવી જીવાત્મા આસુર ભાવને ન પામે એમ કહી હગાય નહીં. જય વિજય દૈવી હતા, પરંતુ તેમ છતાંય એને સનકાદિકનો દ્રોહ કર્યો, એનું અપમાન કર્યું અને મનમાં અહંકાર યુક્ત બન્યા હતા. કારણ કે જય વિજય બહુ મોટી કક્ષાને પામ્યા હતા. ભક્તો જીવનમાં યાદ રાખશો, જેમ જેમ લેવલ વધતું જાય, જેમ જેમ લેવલ વધતું જાય, ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, જેમ જેમ મોટપ વધતી જાય તેમ તેમ પરમાત્માને પારાવાર પ્રાર્થના કરવી, કૃપાનાથ તો મોટપ તો આપતો જા છો પરંતુ જીરવા એવી કૃપા દ્રષ્ટિ પાછો કરતો જાજે. અને એટલી જ મોટપ આપજે જેટલી મને પચે એમ હોય, જે મોટપ મારો મોક્ષ બગાડી નાખે એમ હોય એવી મોટપ ભલો થઈને તો આપતો નહીં એમ. ગ્રહસ્થને ધન રૂપિયા આદિક મળે બહુ મોટપ છે, અને ત્યાગીને ગુણો આવે બહુ મોટપ છે, પણ ભગવાન પાસે પ્રાર્થના કરી કૃપાનાથ એ જ મોટપ મારો મોક્ષ બગાડી નાખે એવું ભલો થઈને તું થવા દઈશ નહીં એમ. જય વિજય બહુ મોટી પદવી ઉપર હતા, બહુ મોટી પદવી પર, ભગવાનના પાર્ષદો, કોઈને ભગવાન પાસે જવો તો એ રજા આપે તો જવાય, મોટપ તો બહુ પ્રાપ્ત થઈ. પણ એસો ન કોઉ જન્મ એવું જગ માહી પ્રભુતા પાહી જાહી મદ ના હોય. પણ એવો તો કોઈક વિરલો જોવા મળે, પ્રભુતા પાહી જાહી મદ ના હોય. મોટપ તો બહુ પ્રાપ્ત થઈ પણ એનો મદ ચીડ્યો છે. નહીતર આપણે સીધો હું વિચાર કરીએ કે એની ફરજ હતી ને, શંકાદિક આવ્યા, ભગવાને કીધું તું અંદર કોઈ ન હોવા દેવા, ભગવાને કીધું તું એટલે ન જ આવવા દે ને, એમાં જય વિજય હું કામ શાપ દેવો જોઈએ. પણ એક વાત સમજો, શંકાદિક આવ્યા, અંદર જવા તૈયારી જયારે કરતા હતા ત્યારે દંડવડ કરીને હાથ જોડીને કીધું હતો કે આપ પધાર્યા છો, બહુ આનંદ થયો, આપે અંદર જવું છે, પરંતુ અત્યારે પરમાત્માએ મનાઈ કરી છે, તો કૃપા કરો હું પ્રભુની પાસે રજા લઈ આવું અને પછી આપ પ્રેમથી પધારો તો હું શાપ આપી દેત. હું કે ગાંડા થઈ ગયા હતા, હે ગાંડા થઈ ગયા હતા શંકાદિકો. પણ આણે એનો પાવર રજૂ કર્યો, એ બાવલી આવો ક્યાં જાવું, વહેતા થાવ ભગવાન, વહેતા થાવ ની દર્શન થાય. અરે ભગવાનના દર્શન કરવા જાઓ, તમારી એવા તો કંઈક હાલ્યાવા છે અહીંયા, નહીં દર્શન થાય ત્યારે. આ મેં સાંભળેલા શબ્દો નથી, પણ આવી આવી કઈ ઘટના ઘટી હશે ના, એ બે રીતે પાડી શકે તેમ હતા, ના બે રીતે પાડી શકે. ભક્તો આ કથાને સાંભળ્યા પછી હંમેશા આપણે હંમેશને માટે યાદ રહે, આપણે હંમેશને માટે ભગવાનના પામવાના તાન વેળા સમુદાયની સાથે રહેવાનું છે. આપણે આખી જિંદગી ઓને રહેવાનું છે, ભગવાનને પામવાના તાન વાળા સમુદાયની સાથે રહેવાનું છે. પછી સંતો હોય તોય ભલે, ભક્તો હોય તોય ભલે, આચાર્ય માર્ગ હોય તોય ભલે, આપણે મોક્ષના તાનવાળા સમુદાયની ભેગું રહેવાનું છે. જગતની અંદર કદાચ ગમે તેવી વાણી વાવરો તો બહુ વાંધો નથી, પરંતુ મોક્ષના તાનવાળા ભેળું આપણે રહેવાનું હોવાથી આપણે તો વાણી પર બહુ જ કંટ્રોલ લાવવો પડે, બહુ જ કંટ્રોલ લાવવો પડે. કારણ કે ક્યારેક આપણી વાણીને આધીન બની ભગવાનના એકાંતિક સંત કે ભક્ત જો નારાજ થઈ જાય અને હૃદયની અંદર જો દુભાઈ જાય તો આપણા તો હાંડલા અભડાઈ જાય, સમજાય, હાંડલા અભડાઈ જાય. કારણ કે હરિભગત હોય યા તો સાધુ હોય, ભગવાનને પામવાળો તાનવાળો એ તો જલતો અગ્નિ છે, જલતો અગ્નિ એમ, સમજાણું. ભગવાનને પામવાના તાનવાળો ભલે ગ્રહસ્થ હોય તો શું છે, એ જલતો અગ્નિ છે. અને એમાં આપણા અહંકાર યુક્ત જો હાથ નાખીએ તો દાજા વિના રહીએ જ નહીં, એમ દાજી જ જવાય. માટે બહુ ખબરદાર, વાણી ઉપર તો ખૂબ ખબરદારી, ખૂબ ખબરદારી. જ્યારે શબ્દનો ઉચ્ચાર કરીએ ત્યારે તુરંત વિચાર થવો પડે કે આ મારી બોલાયેલી વાણી, આ મારો શબ્દ કોઈ ભગવાનના સંત કે કોઈ ભક્તને ઠેસ તો નહીં લગાડે ને, એના હૃદયને આઘાત તો નહીં અનુભવાય ને. એવું પ્રતિક્ષણ સાવધાની, પ્રતિક્ષણ સાવધાની. કારણ કે આપણે બહુ મોટું અતોલ કામ આદર્યું છે. કેવું આદર્યું છે? અતોલ કામ આદર્યું છે. કોઈ દી નહોતું આદર્યું, બધા એજન્ટ આપણે જ લઈ લીધા છે અત્યારે, કહો અક્ષરધામ સુધી જવાના. એટલે બહુ અતોલ કામ આદર્યું છે. એમાં વાણી પર તો ખૂબ ખબરદારી, ખૂબ ખબરદારી. હું તમને ભલે મેં નથી સાંભળ્યું પણ ચોક્કસ કહું છું કે સનકાદિકને જય વિજય વિનય ને વિવેકથી તો સમજાય હોત તો આ ઘટના ઘટી જ ન હોત, પરંતુ જય વિજય ખૂબ નજીક પહોંચી ગયા એનો લાભ ઉઠાઈને બેફામ બનીને બોલ્યા હશે, બેફામ બોલીને બોલ્યા હશે, ત્યારે સનકાદિકને ક્રોધ ઉપજ્યો હશે. ને તો સનકાદિક જેવા મહાપવિત્ર સંત, સનકાદિક કોઈ સામાન્ય સંત નહોતા. તમે કલ્પના કરો પરમાત્માને પામવાનું કેટલું બધું તાન હતું, શ્રીમદ ભાગવત ખોલો ખબર પડે. સર્વપ્રથમ સનકાદિકની ઉત્પત્તિ થઈ, સર્વપ્રથમ બ્રહ્માજીએ સનકાદિકની ઉત્પત્તિ કરી સૃષ્ટિના સર્જન માટે, અને આદેશ આપ્યો આપ સૃષ્ટિનું સર્જન કહો. સનકાદિકોએ હાથ જોડી દીધા, અમારે સૃષ્ટિ નથી સર્જવી, અમારે તો પરમાત્મા પામવા છે. આ આ ભૂમંડળની અંદર, આ ભૂમંડળની અંદર પરમાત્મા પામવાની સર્વપ્રથમ જિહાદ જો કોઈ જગાવી હોય તો એ સનકાદિકે જગાવી છે. એમ એણે અનેકને રાહ પૂરો પાડ્યો છે, અનેકને રાહ પૂરો પાડ્યો છે કે જીવાત્માને મનુષ્ય દેહ મળે છે એ તો મોક્ષ માટે મળે છે, માટે મોક્ષ માટે જ એને દાખલો કરવો જોઈએ. આવી જો દીવાદંડી રૂપ કોઈ બન્યું હોય તો સનકાદિકો બન્યા છે. અને એ સનકાદિકો ખાલી એમ કે તમારે અંદર નિત જવાનું અને શાપ આપી દે. ભગવાનના એકાંતિક સંત હતા તો સંત હંમેશા સંતનો કે ભક્તનો મહિમા સમજે જ, એને ખબર હતી કે આ બંને તો ભગવાનના પાર્ષદ છે, ભક્ત છે, એને મારાથી કેમ શાપ અપાયા. પણ જય વિજય પોતાનું બેલેન્સ ગુમાવ્યું છે અહંકારને અવલંબને કરી, જેથી કરી સનકાદિકને ક્રોધ ઉપજ્યો છે. અને ક્રોધ ઉપજતાની સાથે શાપ આપ્યો, જાઓ તમે અસુર ભાવને પામી જાઓ. અને પછી થયા મોટા તોતિંગ અસુર, હિરણાક્ષ ને હિરણ્યકશિપુ, રાવણ ને કુંભકર્ણ, શિશુપાલ ને દંતવક્ર, કેવડા જબરા થયા. એટલે બહુ વાત સમજ્યા જેવી છે. મહારાજ કે દેવી ને પણ સાવધાની તો જરૂરત છે, દેવી ને પણ બે સાવધાન બને તો અવશ્ય મેવ દૈવીતા હટી જાય ને આસુર ભાવ પ્રગટ થઈ જાય. માટે દેવીને પણ બે સાવધાન મોક્ષને માર્ગે ન જ રહેવું જોઈએ. ત્યારે અસુર ભાવને પામી ગયા અને પ્રહલાદજી દૈત હતા, તેને નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાયા. માના ઉદરમાં હતા અને ત્યારથી નારદજી ઉપદેશ આપ્યો એનો સ્વીકાર કર્યો પ્રહલાદજીએ તો ભગવાનના મહાન એકાંતિક ભક્ત કહેવાયા. માટે મોટા પુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય, અને જે ઉપર મોટા પુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય. પણ બીજું દૈવી આસુરી થયાનું કાંઈ કારણ નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છું હોય તેને ભગવાનને, ભગવાનના ભક્ત, તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં, અને જે રીતે ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ કરવું. જે રીતે ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય એવી જ રીતે કરવું, એનું અનુસંધાન રાખીને જ કરવું. ઇતિ વચનામૃતમ 15મું થયું.